એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે વાત કરીશું વાર્તાઓ વિશે. એમ તો આપણે બધા વાર્તાઓ સાંભળીને કહીને જોઈને મોટા થયા છીએ.
હા બરાબર.
પણ શું આપણે ક્યારેય ઊંડાણથી વિચાર્યું છે કે આ વાર્તાઓ કામ કઈ રીતે કરે છે? મતલબ આપણને હસાવે, રડાવે, વિચારતા કરી મૂકે છે, પણ એની પાછળનું આ મિકેનિઝમ શું છે?
આ ખૂબ ખૂબ જ મહત્વનો સવાલ છે, કારણ કે આપણે સતત સવારના છાપાથી લઈને રાતની ફિલ્મ સુધી,
હા
ખબર છે,
સોશિયલ મીડિયાની રીલ્સ હોય કે પછી મિત્રો સાથેની ગપસપ,
હા બધે જ વાર્તાઓ જ વાર્તાઓ, આપણે ઘેરાયેલા છીએ એનાથી
એકદમ. અને આ બધી વાર્તાઓ કદાચ જાણીએ અજાણીએ આપણી દુનિયાને જોવાની દ્રષ્ટિ પણ ઘડે છે, ખરું ને?
ચોક્કસપણે.
અને એટલે જ આજે આપણે ચર્ચા કરીશું મિક બાલના એક ખાસ પુસ્તક પર, નેરેટોલોજી, ઇન્ટ્રોડક્શન ટુ ધ થિયરી ઓફ નેરેટિવ.
નેરેટોલોજી નામ કદાચ થોડું આમ ભારે લાગે. હા લાગે, પણ સરળ ભાષામાં કહીએ તો આ પુસ્તક આપણને વાર્તાનું વિજ્ઞાન સમજાવે છે.
વાર્તાનું વિજ્ઞાન?
હા, કેવી રીતે વાર્તાઓ રચાય છે, તેની આપણા પર શું અસર થાય છે, એ સમજવાની ચાવી, એમ સમજો ને.
એટલે કે મિક બાલ આપણને વાર્તાઓ સમજવા માટે જાણે એક નવી એક્સરે દ્રષ્ટિ આપે છે એમ, જેનાથી આપણે પેલી સપાટી નીચે જોઈ શકીએ.
બરાબર, એકદમ એ જ વાત છે.
તો પછી શરૂઆત કરીએ, આ મિક બાલ કોણ છે, એનાથી એમનો પરિચય શું?
મિક બાલ, જેમનો જન્મ 1946માં નેધરલેન્ડ્સમાં,
ઓકે,
એ માત્ર એક વિદ્વાન નથી પણ આ બહુમુખી પ્રતિભા છે. સાંસ્કૃતિક સિદ્ધાંતકાર છે, વિડીયો આર્ટિસ્ટ પણ છે.
ઓહ, વિડીયો આર્ટિસ્ટ?
હા, અને સાહિત્ય, વાર્તાશાસ્ત્ર અને વિઝ્યુઅલ કલ્ચર એટલે કે દ્રશ્ય સંસ્કૃતિનો અભ્યાસ, એમાં એમનું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે.
એટલે એમનું કામ ખાલી પુસ્તકો પૂરતું નથી?
ના જરાય નહીં, તેમની પૃષ્ઠભૂમિ પણ ખબર છે બહુ રસપ્રદ છે. એમ્સ્ટરડેમ યુનિવર્સિટીમાં એમ્સ્ટરડેમ સ્કૂલ ફોર કલ્ચરલ એનાલિસિસ એના સ્થાપક પણ ખરા. અને એમનું કામ સાહિત્ય વિવેચનથી ઘણું આગળ છે, જેમ કે સેમિઓટિક્સ એટલે ચિહ્નોનું વિજ્ઞાન, બાઇબલનો અભ્યાસ, કલા ઇતિહાસ, નારીવાદી સિદ્ધાંત, આ બધામાં એમનું યોગદાન છે.
વાહ, એટલે ઘણા બધા વિષયોને સાથે લાવે છે.
હા, અને એ જ એમની ખાસિયત છે, આ બધા વિષયોને એક સાથે લાવીને જોવાની એમની ક્ષમતા.
આ વાત રસપ્રદ છે. મતલબ કે તેઓ વાર્તાને ફક્ત શબ્દોના માળખા તરીકે નથી જોતા, પણ એક મોટા સાંસ્કૃતિક ચિત્રના ભાગરૂપે.
એકદમ સાચું. એમના પહેલાના વિદ્વાનો હતા, જેમ કે ગેરાર્ડ જનેટ, જેમણે વાર્તાના બંધારણ પર ઘણું કામ કર્યું. બાલ એમની પદ્ધતિ અપનાવે છે, પણ એને વધુ લવચિક, વધુ વ્યાપક બનાવે છે. એ કહે છે કે વાર્તા કંઈ ખાલી નવલકથા કે ટૂંકી વાર્તામાં જ નથી હોતી.
અચ્છા.
ચિત્ર, ફિલ્મ, ફોટોગ્રાફી આ બધા માધ્યમો પણ વાર્તા કહે છે ને, અને બાલનું જે માળખું છે એ આ બધા માટે લાગુ પડે છે. એમણે વાર્તાના અભ્યાસને આમ જુઓ તો થોડો વધુ પ્રેક્ટિકલ બનાવ્યો, વધુ ઉપયોગી.
સરસ. તો આટલી વિશાળ દ્રષ્ટિ ધરાવતા લેખકના આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, શું કહેવા માગે છે આ પુસ્તકમાં?
જુઓ, પુસ્તકનો મુખ્ય અને કહી શકાય કે ક્રાંતિકારી વિચાર એ છે કે કોઈપણ વાર્તા ભલે ગમે તે સ્વરૂપે હોય, લખેલી, બોલાયેલી, ફિલ્માવાયેલી, તેને સમજવા માટે આપણે ત્રણ અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલા સ્તરોને ઓળખવા પડે. એ છે ફેબ્યુલા, સ્ટોરી અને ટેક્સ્ટ.
ફેબ્યુલા, સ્ટોરી અને ટેક્સ્ટ, ઓકે.
અને પુસ્તકનો હેતુ શું? તો એ કે આપણે વાર્તા વિશે માત્ર મને ગમ્યું કે ન ગમ્યું એવા વ્યક્તિલક્ષી મંતવ્યોથી આગળ જઈએ.
હા, એ તો આપણે બહુ કરીએ છીએ.
બરાબર. આ પુસ્તક આપણને વાર્તા ખરેખર કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે નક્કર સાધનો અને શબ્દો આપે છે.
એટલે એમ કહી શકાય કે આ પુસ્તક એ સવાલનો જવાબ આપે છે કે કોઈ પણ વાર્તાના મૂળભૂત ભાગો કયા છે અને તે ભાગો ભેગા મળીને આપણા મન પર ચોક્કસ અસર કેવી રીતે ઊભી કરે છે, જાણે વાર્તાના એન્જિનનું ડિસેક્શન.
હા બરાબર, એ જ. પુસ્તક આપણને એક સફર પર લઈ જાય છે, સૌથી કાચા માલથી શરૂ કરીને તૈયાર થયેલી પ્રોડક્ટ સુધી,
એટલે કે ફેબ્યુલાથી ટેક્સ્ટ સુધી,
કે એ કાચા માલને કેવી રીતે આકર્ષક રૂપ અપાયું છે, એટલે કે સ્ટોરી, પ્લોટ, પાત્રો, સમય, સ્થળની ગોઠવણી. અને છેલ્લે આપણે એ તૈયાર વાર્તાનો અનુભવ કરીએ છીએ જે આપણી સામે આવે છે, એટલે કે ટેક્સ્ટ, ભાષા, વર્ણન, દૃશ્યો વગેરે.
પણ આ બધું જાણવાનો ફાયદો શું સામાન્ય માણસ માટે?
સૌથી મોટો ફાયદો એ છે કે આપણે વાર્તાના નિષ્ક્રિય ગ્રાહક મટીને સક્રિય વિવેચક, વાચક કે દર્શક બનીએ છીએ.
અચ્છા, એક્ટિવ.
હા, આપણે સમજવા માંડીએ છીએ કે વાર્તાઓ કઈ રીતે આપણી ધારણાઓ ઘડે છે, સમાજની માન્યતાઓને મજબૂત કરે છે અથવા ક્યારેક પડકારે પણ છે, અને આપણી વાસ્તવિકતાની સમજને પણ પ્રભાવિત કરે છે.
પુસ્તક આ વિશ્લેષણને વધુ લોકતાંત્રિક બનાવે છે. કોઈ પણ આ સાધનો વાપરી શકે.
વાહ, આ તો ખરેખર બહુ રસપ્રદ લાગે છે. ચાલો તો પછી આ ત્રણ સ્તરોને થોડા વધુ ઊંડાણથી સમજીએ. શરૂઆત ક્યાંથી થાય છે પુસ્તકમાં?
પુસ્તકની શરૂઆતમાં બાલ વાર્તાશાસ્ત્ર એટલે કે નેરેટોલોજી શું છે એની ભૂમિકા બાંધે છે.
એ સ્પષ્ટ કરે છે કે આ વાર્તા કહેવાની કળાનો વ્યવસ્થિત અભ્યાસ છે. અહીં તે નેરેટિવ ટેક્સ્ટ એટલે કે કોઈ પણ કથાત્મક રજૂઆત, પુસ્તક હોય કે ફિલ્મ, એનો ખ્યાલ આપે છે અને પછી તરત જ પોતાના ત્રણ સ્તરીય મોડલનો પરિચય કરાવે છે.
ઓકે, તો પહેલું સ્તર ટેક્સ્ટ.
ટેક્સ્ટ
આ શું છે?
ટેક્સ્ટ એટલે વાર્તાનું સૌથી બહારનું ભૌતિક સ્વરૂપ, જે આપણે સીધું અનુભવીએ છીએ.
જેમ કે
પુસ્તકના છાપેના પાના, ફિલ્મના પડદા પર દેખાતા દ્રશ્યો અને સંભળાતા સંવાદો, ચિત્રના રંગો અને રેખાઓ. આ એક મર્યાદિત અને સંરચિત માળખું છે જે વાર્તાને આપણા સુધી પહોંચાડે છે.
બીજું સ્તર છે સ્ટોરી.
સ્ટોરી
ટેક્સ્ટથી આ કઈ રીતે અલગ?
સ્ટોરી એ ટેક્સ્ટની અંદર રહેલો પ્લોટ છે, એટલે કે ઘટનાઓને જે ચોક્કસ રીતે ગોઠવવામાં આવી છે, પાત્રોને જે રીતે રજૂ કરાયા છે, સમય અને સ્થળની જે માવજત થઈ છે, તે બધું મળીને સ્ટોરી બને. સ્ટોરી એ વાર્તાકારની પસંદગી છે, ખબર છે?
મતલબ શું પહેલા કહેવું, શું પછી?
હા, બરાબર. કોના દ્રષ્ટિકોણથી કહેવું એ બધું.
અને ત્રીજું સ્તર ફેબ્યુલા. આપણું અટપટું લાગે છે.
ફેબ્યુલા એટલે વાર્તાનો મૂળ કાચો માલ.
કાચો માલ?
હા, એટલે કે ઘટનાઓનો તાર્કિક અને કાલક્રમિક, મને ક્રોનોલોજિકલ ક્રમ, જાણે તે ખરેખર બની હોય એમ. આ સૌથી અમૂર્ત સ્તર છે. આપણે ફેબ્યુલાને સીધું જોઈ નથી શકતા.
તો પછી?
પણ સ્ટોરી જે રીતે રજૂ થાય છે તેના આધારે આપણે તેનું અનુમાન લગાવીએ છીએ કે મૂળ ઘટનાઓ કયા ક્રમમાં બની હશે.
આને કોઈ સરળ ઉદાહરણથી સમજાવશો તો વધુ સ્પષ્ટ થાય.
ચોક્કસ. ધારો કે એક ડિટેક્ટિવ ફિલ્મ છે.
ઓકે.
ફિલ્મ શરૂ થાય છે લાશ મળવાથી. આ ટેક્સ્ટનો ભાગ છે જે આપણે જોઈએ છીએ.
બરાબર.
પછી ડિટેક્ટિવ તપાસ શરૂ કરે છે, અલગ અલગ લોકોની પૂછપરછ કરે છે, ફ્લેશબેકમાં જૂની ઘટનાઓ દેખાડાય છે. આ બધું સ્ટોરી છે, ઘટનાઓની પુનઃગોઠવણી.
પ્લોટ.
હા, પણ જે મૂળ ઘટનાઓ બની, એટલે કે ખૂન ક્યારે, કેવી રીતે અને કોણે કર્યું, એનો જે સીધો કાલક્રમ છે તે ફેબ્યુલા છે. ફેબ્યુલામાં ખૂન કદાચ શરૂઆતમાં થયું હશે, પણ સ્ટોરી આપણને તે છેલ્લે બતાવે છે, રહસ્ય જાળવવા માટે.
બરાબર સમજાયું. ફેબ્યુલા એટલે શું થયું, સ્ટોરી એટલે કેવી રીતે કહેવાયું, અને ટેક્સ્ટ એટલે કયા સ્વરૂપમાં રજૂ થયું. કમાલ છે. હવે ટેક્સ્ટ સ્તર પર પાછા ફરીએ. તમે કહ્યું કે આ સૌથી ભૌતિક સ્તર છે. અહીં બાલ કયા મુદ્દા પર ખાસ ધ્યાન આપે છે?
ટેક્સ્ટ સ્તરમાં બે ખૂબ જ મહત્વના અને મને લાગે છે કે રસપ્રદ ખ્યાલો છે, વર્ણન એન્ડ ફોકલાઇઝેશન.
ઓકે, વર્ણન અને ફોકલાઇઝેશન.
વર્ણન એટલે સીધો સવાલ, વાર્તા કોણ કહી રહ્યું છે,
એટલે કે વર્ણનકાર, નેરેટર.
હા, તે વાર્તાની બહારનો કોઈ અદ્રશ્ય અવાજ હોઈ શકે, થર્ડ પર્સન નેરેટર, અથવા વાર્તાનું જ કોઈ પાત્ર, ફર્સ્ટ પર્સન નેરેટર. આ વર્ણનકાર કેટલો દેખીતો છે, તેની હાજરી કેટલી વર્તાય છે અને તે કેટલો ભરોસાપાત્ર છે, આ બધી બાબતો મહત્વની છે.
અને ફોકલાઇઝેશન, તમે અગાઉ કહ્યું હતું કે આ બાલનું મુખ્ય યોગદાન છે, આ શું છે?
હા, આ ખરેખર બાલની મોટી દેન છે એમ કહી શકાય. ફોકલાઇઝેશનનો સવાલ છે, કોણ જોઈ રહ્યું છે અથવા વાર્તા કોના દ્રષ્ટિકોણથી રજૂ થઈ રહી છે.
કોણ જોઈ રહ્યું છે? ઓકે.
બાલ ભારપૂર્વક કહે છે કે વાર્તા કોણ કહે છે એટલે કે વર્ણન, અને કોણ જુએ છે, અનુભવે છે એટલે કે ફોકલાઇઝેશન. આ બે બાબતોને અલગ પાડવી ખૂબ જ જરૂરી છે.
પણ આપણે તો ઘણીવાર આ બંનેને એક જ માની લઈએ છે.
હા, એ જ ભૂલ થાય છે, પણ તે અલગ હોઈ શકે છે.
એક મિનિટ, આ થોડું સ્પષ્ટ કરશો? વર્ણનકાર અને જોનાર અલગ કેવી રીતે હોઈ શકે? મને ઉદાહરણ આપો ને.
જરૂર. ધારો કે એક વાર્તા છે જે ત્રીજા પુરુષમાં કહેવાઈ રહી છે, એટલે કે વર્ણનકાર વાર્તાની બહાર છે.
હા,
પણ આખી વાર્તા આપણે ફક્ત એક જ પાત્રના વિચારો, લાગણીઓ અને અનુભવો દ્વારા જાણીએ છીએ. બીજું કોઈ પાત્ર શું વિચારે છે એ આપણને ખબર નથી પડતી.
અચ્છા,
તો અહીં વર્ણનકાર બાહ્ય છે, પણ ફોકલાઇઝેશન એટલે કે દૃષ્ટિબિંદુ તે એક પાત્ર પર કેન્દ્રિત છે. વર્ણનકાર જાણે તે પાત્રના ખભા પર બેસીને એની આંખોથી દુનિયા જોઈને વાર્તા કહી રહ્યો છે.
વાહ, આ તો ખરેખર સૂક્ષ્મ વાત છે. મતલબ કોણ બોલે છે અને કોણ જુએ છે એ અલગ હોઈ શકે.
બરાબર. અને આ તફાવત સમજવો ખૂબ જ મહત્વનો છે.
શું આ ફોકલાઇઝેશનના પણ પ્રકારો છે?
હા, મુખ્યત્વે ત્રણ પ્રકાર પાડી શકાય. પહેલું, શૂન્ય ફોકલાઇઝેશન.
એટલે
શૂન્ય.
હા,
એટલે દ્રષ્ટિકોણ કોઈ એક પાત્ર પૂરતો મર્યાદિત નથી. વર્ણનકાર બધું જાણે છે, બધા પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે તે પણ કહી શકે છે, જેને આપણે સામાન્ય રીતે સર્વજ્ઞ દ્રષ્ટિકોણ કહીએ છીએ.
ઓમ્નિસિયન્ટ નેરેટર જેવું.
હા,
બરાબર. બીજું, આંતરિક ફોકલાઇઝેશન.
ઇન્ટરનલ ફોકલાઇઝેશન. અહીં દ્રષ્ટિકોણ કોઈ એક પાત્રના જ્ઞાન અને અનુભવ પૂરતો સીમિત હોય છે. આપણે એટલું જ જાણીએ છીએ જેટલું તે પાત્ર જાણે કે જુએ છે. અને ત્રીજું, બાહ્ય ફોકલાઇઝેશન.
એક્સટર્નલ ફોકલાઇઝેશન.
હા, અહીં વર્ણનકાર જાણે દિવાલ પરની માખી જેવો છે.
દિવાલ પરની માખી.
હા, મતલબ તે ફક્ત બહારથી શું દેખાય છે અને સંભળાય છે તે જ રજૂ કરે છે. પાત્રોના મનની વાત તે જાણતો નથી, કેમેરાની જેમ માત્ર અવલોકન કરે.
અને આ ફોકલાઇઝેશનની પસંદગીની અસર શું થાય? લેખક શા માટે આવું કરે?
ખૂબ મોટી અસર. લેખક કોના દ્રષ્ટિકોણથી વાર્તા રજૂ કરે છે તેનાથી નક્કી થાય છે કે આપણે કયા પાત્ર સાથે સહાનુભૂતિ અનુભવીશું.
હા, એ તો છે.
કોને સાચો કે ખોટો માનીશું. આ એક ખૂબ જ શક્તિશાળી સાધન છે, ખબર છે, જેના દ્વારા વાચક કે દર્શકની સમજ અને લાગણીઓને જાણ્યા જાણીએ દિશા આપી શકાય છે.
એટલે આ માત્ર ટેકનિકલ બાબત નથી, પણ એની પાછળ કોઈ વિચારધારા પણ હોઈ શકે?
ચોક્કસ, ઘણું ખરું હોય છે.
ખરેખર આ તો વિચારવા જેવી વાત છે. હવે આપણે મધ્યમ સ્તર પર આવીએ, એટલે કે સ્ટોરી સ્તર.
હા,
અહીં ફેબ્યુલાની પેલી કાચી ઘટનાઓને વ્યવસ્થિત ગોઠવીને પ્લોટ બનાવાય છે. અહીં કયા તત્વો પર ધ્યાન અપાય છે?
સ્ટોરી સ્તરમાં મુખ્યત્વે ચાર બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાય છે. ઘટનાઓનું સંચાલન, ખાસ કરીને સમયની દૃષ્ટિએ.
ઓકે, સમય.
પછી કર્તાઓ અને પાત્રો. અને છેલ્લે સ્થળ.
ઘટનાઓ અને સમયનું સંચાલન, એમાં શું આવે?
બાલસ સમયના ત્રણ પાસા જુએ છે, ક્રમ, લય અને આવૃત્તિ.
ક્રમ, લય, આવૃત્તિ.
હા, ક્રમ એટલે ઘટનાઓ કયા ઓર્ડરમાં રજૂ થાય છે. શું તે સીધા કાલક્રમમાં છે કે પછી ભૂતકાળમાં ડોક્યું, જેને એનાલેપ્સિસ કે ફ્લેશબેક કહીએ.
ફ્લેશબેક. હા.
અથવા ભવિષ્યની ઝલક પ્રોલેપ્સિસ કે ફ્લેશ ફોરવર્ડ બતાવીને ક્રમ તોડવામાં આવ્યો છે. આ પસંદગી વાર્તામાં રહસ્ય, ઉત્સુકતા કે નાટકીયતા ઊભી કરે છે.
અને લય અને આવર્તન, એ શું છે?
લય એટલે વાર્તા કહેવાની ગતિ, સ્પીડ.
સ્પીડ, ઓકે.
શું લાંબા સમયગાળાની ઘટનાઓને ટૂંકમાં પતાવી દેવાય છે, એટલે કે સમરી? કે પછી એક નાનકડી ક્ષણને ખૂબ વિસ્તારથી વર્ણવવામાં આવી છે, સ્ટ્રેચ.
હા, ઘણીવાર એવું થાય છે.
કેટલીકવાર ઘટના બનવાનો સમય અને તેને વર્ણવવાનો સમય લગભગ સરખો હોય, આઇસોક્રોની, ખાસ કરીને સંવાદોમાં. અને ક્યારેક વર્ણન ચાલુ રહે પણ વાર્તાનો સમય થંભી જાય. લાંબા વર્ણનોમાં એને પોઝ કહેવાય.
અને આવર્તન?
આવર્તન એટલે કોઈ ઘટના ફેબ્યુલામાં, એટલે કે મૂળમાં, કેટલી વાર બની અને સ્ટોરીમાં તેનું કેટલી વાર વર્ણન થયું.
અચ્છા.
એકની એક ઘટના વારંવાર કહેવાય રિપીટેશન, અથવા રોજ બનતી ઘટનાનું એક જ વાક્યમાં વર્ણન થાય, જેમ કે તે દરરોજ સાંજે ચા પીવા જતો.
સમજાયું. હવે સ્ટોરી સ્તરમાં પાત્રો વિશે શું ખાસ છે? બાલ તેમને કઈ રીતે જુએ છે?
અહીં બાલ કર્તા અને પાત્ર વચ્ચે એક રસપ્રદ તફાવત કરે છે.
કર્તા અને પાત્ર, એ અલગ છે.
હા, કર્તા એટલે વાર્તામાં તેની ભૂમિકા, તેનું કાર્ય, ફંક્શન, જેમ કે હીરો, વિલન, મદદગાર, પીડિત, આ એક સ્ટ્રક્ચરલ રોલ છે.
ઓકે.
જ્યારે પાત્ર એટલે એ ભૂમિકા ભજવનાર વ્યક્તિ જેના પોતાના લક્ષણો, સ્વભાવ, વિચારો, લાગણીઓ, એક જ ભૂમિકા એટલે કે કર્તા જુદા જુદા પાત્રો ભજવી શકે છે. કર્તાનું વિશ્લેષણ વાર્તાના મૂળભૂત માળખાને સમજવામાં મદદ કરે છે, જ્યારે પાત્રનું વિશ્લેષણ તેના મનોવૈજ્ઞાનિક અને સામાજિક પાસાને ઉજાગર કરે છે.
અને સ્થળ વિશે શું? શું તે માત્ર બેકગ્રાઉન્ડ છે, આમ પડદા જેવું?
બાલ કહે છે, જરાય નહીં. સ્થળ એટલે કે સ્પેસ કે સેટિંગ ક્યારેય નિષ્ક્રિય નથી હોતું.
તો
તે વાતાવરણ ઊભું કરે છે, પાત્રોના મનોભાવને પ્રતિબિંબિત કરી શકે છે. જેમ કે પેલું ઉદાસ પાત્ર વરસાદી સાંજે બારી બાર જોતું હોય.
હા, બરાબર.
સ્થળ પ્રતિકાત્મક અર્થ ધરાવી શકે છે અને ક્યારેક તો પ્લોટને આગળ વધારવામાં પણ મદદ કરે છે, જેમ કે કોઈ ભૂતિયા ઘરમાં બનતી ઘટનાઓ. અને યાદ રાખવા જેવી વાત એ છે કે સ્થળનું વર્ણન પણ હંમેશા કોઈકના દ્રષ્ટિકોણથી એટલે કે ફોકલાઇઝેશનથી જ થાય છે.
અને છેલ્લે સૌથી અંદરનું અમૂર્ત સ્તર, ફેબ્યુલસ સ્તર.
હા, આ છે વાર્તાનો મૂળભૂત કાચો માલ, ઘટનાઓનો તાર્કિક અને કાલક્રમિક ક્રમ. ફેબ્યુલા એ છે જે ખરેખર બન્યું હોવાનું આપણે માનીએ છીએ, આપણે તેને સીધું અનુભવી નથી શકતા,
પણ સ્ટોરી પરથી અનુમાન લગાવીએ છીએ.
બરાબર. સ્ટોરી જે રીતે આપણી સામે રજૂ થાય છે તેના પરથી આપણે ફેબ્યુલાનું અનુમાન કે પુનર્નિર્માણ કરીએ છીએ.
તો આ ફેબ્યુલાનું પુનર્નિર્માણ કરવાનો શું અર્થ, શા માટે તે કરવું જોઈએ?
જુઓ, જ્યારે આપણે સ્ટોરી સાંભળીને કે જોઈને મનમાં મે મનમાં ફેબ્યુલાને ગોઠવીએ છીએ, એટલે કે ઘટનાઓને સાચા ક્રમમાં મૂકીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વાર્તાકારે વાર્તાની અસર વધારવા માટે મૂળ ઘટનાક્રમ સાથે કેવી રમત રમી છે.
અચ્છા.
કઈ વાત પહેલા કઈ, કઈ છુપાવી રાખી, ક્યાં ફ્લેશબેક વાપર્યો, આ બધું સમજાય છે. આનાથી વાર્તાકારની કુશળતા અને તેના ઈરાદાઓ વધુ સ્પષ્ટ થાય છે.
જેમ કે પેલી થ્રિલર ફિલ્મમાં અંત સુધી ખૂની કોણ છે તે છુપાવવા માટે ફેબ્યુલા સાથે કેવી છેડછાડ કરાઈ છે તે પકડાઈ જાય.
એકદમ, એ જ વાત છે.
અદ્ભુત. આ ત્રણેય સ્તરો, ફેબ્યુલા, સ્ટોરી, ટેક્સ્ટ અને તેમાં પણ વર્ણન અને ફોકલાઇઝેશન જેવા ખ્યાલો, વાર્તાને સમજવાની આખી પ્રક્રિયાને કેટલી વ્યવસ્થિત અને ઊંડી બનાવે છે. ચાલો હવે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ શું છે તેના પર વાત કરીએ. એવી કઈ ત્રણ ચાર મુખ્ય વાતો છે જે આપણે આપણા રોજિંદા જીવન સાથે જોડી શકીએ?
ચોક્કસ. સૌથી પહેલો અને મહત્વનો સંદેશ તો એ જ છે કે આ ત્રણ સ્તરીય મોડેલ, ફેબ્યુલા, સ્ટોરી, ટેક્સ્ટ, ફક્ત સાહિત્યક વિશ્લેષણ માટે નથી, પણ એક સાર્વત્રિક સાધન છે. આપણે રોજ સમાચારો વાંચીએ છીએ, ફિલ્મો જોઈએ છીએ, જાહેરાતોથી પ્રભાવિત થઈએ છીએ. એટલું જ નહીં, મિત્રો કે કુટુંબીજનો જે કિસ્સાઓ કહે છે,
હા, રોજબરોજની વાતો,
તે બધામાં આ ત્રણ સ્તરો કામ કરતા હોય છે. કોઈ વોટ્સએપ મેસેજ આવે તો પણ આપણે વિચારી શકીએ, આની પાછળની મૂળ વાત ફેબ્યુલા શું હશે, તેને કઈ રીતે રજૂ કરાઈ છે, સ્ટોરી કયા શબ્દો કે ફોટો ટેક્સ્ટ વપરાયા છે.
બીજો મુદ્દો શું?
બીજો મુદ્દો એ કે આ પદ્ધતિ આપણને વ્યક્તિલક્ષી છાપથી આગળ વધીને વ્યવસ્થિત તાર્કિક વિશ્લેષણ તરફ લઈ જાય છે, મને ગમ્યું ન ગમ્યુંથી આગળ.
હા, એ બહુ જરૂરી છે.
આપણે કહી શકીએ કે વાર્તા શા માટે આવી અસર ઊભી કરે છે. ફોકલાઇઝેશન, એનાલિસિસ જેવા શબ્દો આપણને વાર્તાની રચના વિશે ચોકસાઈપૂર્વક વાત કરવાની ભાષા આપે છે.
જેમ કે કોઈ ન્યૂઝ રિપોર્ટ કેટલો નિષ્પક્ષ છે તે તપાસવું હોય.
બરાબર. તો આપણે જોઈ શકીએ કે ફેક્ટ્સ, ફેબ્યુલા કયા ક્રમમાં, સ્ટોરી અને કોના દ્રષ્ટિકોણથી ફોકલાઇઝેશન રજૂ થયા છે.
ત્રીજો મુદ્દો, તમે કહેતા હતા કે એ ક્રાંતિકારી છે.
હા, મારા મતે તો છે. વર્ણન અને ફોકલાઇઝેશન વચ્ચેનો ભેદ સમજવું, કોણ બોલે છે અને કોણ જુએ છે, આ બે સવાલોને અલગ રાખવા.
આ કેમ આટલું મહત્વનું છે?
કારણ કે આ સમજ આપણને દેખીતી રીતે તટસ્થ લાગતી વાર્તાઓમાં પણ છુપાયેલા પક્ષપાતને ઓળખવામાં મદદ કરે છે. લેખક કે દિગ્દર્શક કેવી ચાલાકીથી આપણી સહાનુભૂતિને એક પાત્ર તરફ દોરી જાય છે તે આપણે પકડી શકીએ છીએ.
એટલે ફિલ્મ જોતી વખતે હવે ધ્યાન જશે કે કેમેરા કોને ફોલો કરી રહ્યો છે.
બરાબર, એ જ.
ચોથો મુદ્દો?
ચોથો મુદ્દો જે આ બધા સાથે જોડાયેલો છે તે એ કે વાર્તા ક્યારે નિર્દોષ નથી હોતી, તે એક વૈચારિક રચના છે.
વૈચારિક રચના?
હા. શું કહેવું, કેવી રીતે કહેવું, કોના મોઢે કહેવડાવવું, કોના દૃષ્ટિકોણથી બતાવવું, આ બધી પસંદગીઓ પાછળ કોઈક વિચારધારા, કોઈક દૃષ્ટિકોણ કામ કરતો હોય છે. વાર્તાઓ સમાજની માન્યતાઓને ઘડે છે, મજબૂત કરે છે, અથવા ક્યારેક તેને પડકારે પણ છે. એટલે વાર્તાનું વિશ્લેષણ કરવું એ એક રીતે સમાજ અને સત્તાના સમીકરણોને સમજવાની પ્રક્રિયા પણ છે.
જેમ કે ઇતિહાસના પુસ્તકોમાં કોઈ ઘટના કઈ રીતે વર્ણવાઈ છે.
ઉત્તમ ઉદાહરણ.
અને પાંચમો મુદ્દો
અને છેલ્લો મુદ્દો, વાચક કે દર્શકની સક્રિય ભૂમિકા. બાલના સાધનો આપણને માત્ર માહિતી નથી આપતા, પણ આપણને સશક્ત બનાવે છે,
એમ્પાવર કરે છે.
હા, આપણે વાર્તાના નિષ્ક્રિય ભોગ બનવાને બદલે તેના અર્થઘટનમાં સક્રિય ભાગીદાર બનીએ છીએ. આપણે સવાલો પૂછી શકીએ છીએ. ફેબ્યુલા શું હશે? વર્ણનકાર કેટલો ભરોસાપાત્ર છે? ફોકલાઇઝરનો પક્ષપાત શું છે? આ સક્રિયતા આપણને વધુ જાગૃત અને વિવેકશીલ બનાવે છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે આ મુખ્ય વિચારોને ધારદાર રીતે રજૂ કરે છે, ખરું? આપણે તેના સારાંશ પર નજર કરીએ. પહેલું નિવેદન આ ત્રણ સ્તરોના પાયા વિશે છે, બરાબર?
હા, બાલના કેન્દ્રીય વિચારનું સાર એમ કહી શકાય, કોઈપણ કથાત્મક રજૂઆત ટેક્સ્ટ એ એક વાર્તા સ્ટોરી છે જે કોઈ ચોક્કસ માધ્યમમાં કહેવાય છે, અને એ વાર્તા સ્ટોરી પોતે એક ફેબ્યુલા ઘટનાક્રમ છે જેને ખાસ રીતે રજૂ કરવામાં આવી છે. વાર્તા કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે આ ત્રણ સ્તરો, ટેક્સ્ટ, સ્ટોરી અને ફેબ્યુલા વચ્ચેનો ભેદ સમજવો અનિવાર્ય છે.
આખા સિદ્ધાંતનો પાયો, વિશ્લેષણ માટેનો નક્શો,
બરાબર.
બીજું નિવેદન ફોકલાઇઝેશનના મહત્વ પર ભાર મૂકે છે. એ ખરેખર આંખ ખોલી નાખનારું છે.
બિલકુલ. તેનો સાર એ છે કે વાર્તા સિદ્ધાંતમાં કદાચ સૌથી મહત્વનો, પણ છતાં સૌથી વધુ અવગણવામાં આવતો તફાવત એ છે કે કોણ બોલી રહ્યું છે અને કોણ જોઈ રહ્યું છે. વર્ણનકાર એ વક્તા છે, પણ ફોકલાઇઝર એ દ્રષ્ટિ છે જેના દ્વારા વાર્તા જોવાય છે. આ બંને હંમેશા એક જ હોય તે જરૂરી નથી.
અને આ ભેદ પાડવાથી જ પેલી સૂક્ષ્મ રમતો પકડી શકાય છે.
હા, પ્રભાવ પાડવાની રમતો.
અને ત્રીજું નિવેદન વાર્તાની સામાજિક અને રાજકીય અસર તરફ ઇશારો કરે છે.
હા, તેનો સાર છે, વાર્તાએ દુનિયાને અર્થ આપવાની, તેને આકાર આપવાની એક રીત છે. શું કહેવું, કેવી રીતે કહેવું, કોના દ્રષ્ટિકોણથી કહેવું, આ પસંદગીઓ ક્યારેય તટસ્થ નથી હોતી. તે વૈચારિક કાર્યો છે જેના સામાજિક અને રાજકીય પરિણામો હોય છે.
એટલે ખાલી એક એકેડેમિક કસરત નથી.
ના, જરાય નહીં. આ તો જાગૃત નાગરિક બનવાનું સાધન છે.
આ બધી વાતો જાણ્યા પછી એ સવાલ થાય કે રોજિંદા જીવનમાં આ જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. શું આનાથી કોઈ વ્યવહારુ ફાયદો થાય?
પ્રેક્ટિકલ.
ચોક્કસપણે. સૌથી મોટો ફાયદો તો મીડિયાને વધુ સારી રીતે સમજવામાં થાય છે.
મીડિયા લિટરસી.
હા, આપણે સમાચાર જોઈએ કે લેખ વાંચીએ ત્યારે હવે પૂછી શકીએ, આ કોણ કહી રહ્યું છે, કોના દ્રષ્ટિકોણથી, ઘટનાઓ કયા ક્રમમાં મુકાઈ છે, શું કંઈક મહત્વનું કહેવાનું રહી ગયું છે. આનાથી આપણે ફેક ન્યૂઝ કે પક્ષપાતી રજૂઆતને વધુ સહેલાઈથી ઓળખી શકીએ છીએ.
અને જાહેરાતોનું શું? જાહેરાતો પણ નાનકડી વાર્તાઓ જ છે. તેમનું ફેબ્યુલા, સ્ટોરી, પ્રોડક્ટનો ઉપયોગ અને સમાધાન, અને ટેક્સ્ટ, ચિત્રો, સંગીત નું વિશ્લેષણ આપણને તેમની અસરથી થોડા બચાવી શકે છે.
અને શું આ આંતરવ્યક્તિત્વ સંબંધોમાં પણ મદદરૂપ થઈ શકે, આપણા અંગત જીવનમાં?
હા, કદાચ આડકતરી રીતે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ થાય ત્યારે બંને પોતપોતાની વાર્તા કહેતા હોય છે, ખરું ને?
હા, એવું જ હોય છે.
જો આપણે બંનેની વાર્તાઓમાં રહેલા સંભવિત ફેબ્યુલા, મૂળ ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે દરેક વ્યક્તિએ પોતાની સ્ટોરી કઈ રીતે ઘડી છે, પોતાના દ્રષ્ટિકોણથી, પોતાની પસંદગીઓ સાથે,
તો
કદાચ એકબીજાને સમજવામાં અને સહાનુભૂતિ કેળવવામાં મદદ મળે. કોઈ મિત્ર પોતાની તકલીફ વર્ણવે ત્યારે તે શું કહે છે સ્ટોરી, તેની પાછળ શું બન્યું હશે ફેબ્યુલા, તે સમજવાનો પ્રયાસ કરવાથી સંબંધો ગાઢ બની શકે છે.
આ રસપ્રદ છે. અને વ્યવસાયિક રીતે, પ્રોફેશનલી?
ઘણું જ. લેખકો, પટકથા લેખકો, ફિલ્મ નિર્માતાઓ, માર્કેટિંગ કે કન્ટેન્ટ બનાવનારા લોકો, એમના માટે તો આખું પુસ્તક એક શસ્ત્રાગાર જેવું છે.
ટૂલકીટ.
હા, ટૂલકીટ. તેઓ સભાનપણે નક્કી કરી શકે છે કે કયો વર્ણનકાર વાપરવો, ફોકલાઇઝેશન કોના પર રાખવું, સમય સાથે કેવી રમત રમવી. એટલું જ નહીં, કાયદાના ક્ષેત્રમાં સાક્ષીઓની જુબાનીનું વિશ્લેષણ હોય કે મનોચિકિત્સામાં દર્દી દ્વારા કહેવાતી પોતાના જીવનની વાર્તાનું પૃથક્કરણ, આ બધે જ વાર્તાશાસ્ત્રના સિદ્ધાંતો કામ લાગે છે.
ખરેખર આ તો ખૂબ વ્યાપક અસર ધરાવતું પુસ્તક લાગે છે. આટલી ચર્ચા પછી તમારા મનમાં કઈ વાત સૌથી વધુ ચોંટી ગઈ? શું શીખવા મળ્યું?
મારા માટે સૌથી રસપ્રદ એ રહ્યું કે વાર્તાની આ રચનાઓ કેટલી સર્વવ્યાપી છે, માત્ર મોટા સાહિત્ય કે ફિલ્મોમાં જ નહીં
પણ રોજબરોજની વાતચીતમાં પણ.
હા, આપણી સામાન્ય વાતચીતમાં આપણે જે કિસ્સાઓ એકબીજાને કહીએ છીએ તેમાં પણ ફેબ્યુલા, સ્ટોરી, ટેક્સ્ટ, ફોકલાઇઝેશન બધું જ કામ કરતું હોય છે.
બરાબર.
બાલના સિદ્ધાંતો આપણને યાદ અપાવે છે કે વાર્તાઓ કોઈ જાદુઈ કરિશ્મા નથી, તે ચોક્કસ નિયમો અને ભાગોથી બનેલા મશીન જેવી છે. આ પુસ્તક આપણને આ મશીનને ખોલીને જોવા માટેના ઓજારો આપે છે.
અને મને અંગત રીતે તો પેલી વાત ખૂબ પ્રભાવિત કરી ગઈ કે જેને આપણે ઓબ્જેક્ટિવ કે તટસ્થ માની લઈએ છીએ, જેમ કે સમાચાર, તે પણ ફોકલાઇઝેશન જેવી સૂક્ષ્મ રીતે આપણને કેટલા ઊંડાણપૂર્વક પ્રભાવિત કરી શકે છે એ જાણ્યા પછી હવે સમાચાર જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે. ચોક્કસ.
હા, એ તો છે જ.
ખૂબ સરસ કહી તમે. મુખ્ય વાત એ લાગે છે કે વાર્તા કેવી રીતે કહેવાય છે તે કદાચ વાર્તામાં શું કહેવાયું છે તેના કરતાં પણ વધુ મહત્વનું હોઈ શકે છે.
એકદમ. અને આ પુસ્તક આપણને એ કેવી રીતેને સમજવાની દ્રષ્ટિ આપે છે
અને આ સમજ આપણને મુક્ત કરે છે, ખરું ને?
હા, વાર્તાઓના પ્રભાવ હેઠળ માત્ર ખેંચાઈ જવાને બદલે આપણે સક્રિય રીતે વિચારી શકીએ છીએ, સવાલ પૂછી શકીએ છીએ, આપણે સમજી શકીએ છીએ કે વાર્તાઓ માત્ર વાસ્તવિકતાનું પ્રતિબિંબ નથી પાડતી
પણ ઘણીવાર વાસ્તવિકતાનું નિર્માણ પણ કરે છે.
બરાબર. તે વાસ્તવિકતાનું નિર્માણ કરતા એન્જિન છે અને આ સમજ જ આપણને વધુ જાગૃત, વધુ વિવેકશીલ બનાવે છે. આજના સમયમાં આ સમજ કેળવવી ખૂબ ખૂબ જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.